તારીખ 6/1/1999 ડાયરીના બોલ નંબર 1727 ઉપર પૂજ્યભાઈ શ્રી શશીભાઈનું ભાવનગરમાં પ્રવચન, સળંગ પ્રવચન નંબર 804.
શુને પોતાની ભૂમિકામાં આગળ વધવા માટે અવરોધક ભાવો છે એના મુખ્ય મુખ્ય કેવા પ્રકારો છે એ વિષય ચાલ્યો છે. એમાં છેલ્લે આધાર બુદ્ધિનો વિષય ચાલી ગયો. સ્વરૂપનો અનાદિથી આધાર મળ્યો નથી, જે લેવા યોગ્ય છે અને જીવને સંયોગોનો આધાર છે એ આધાર બુદ્ધિ જીવને દુઃખી કરે છે. કેમ કે કોઈ સંયોગો અચળ નથી, બધા જ ચલિત અનિત્ય અને અસાર છે, દુઃખ ના સુખ ના આપે એવા છે. આધાર લઈને જીવ દુઃખી થાય છે કેમ કે આધાર મળતો નથી. આધાર લેવા જાય છે પણ આધાર મળતો નથી. સુખ બુદ્ધિનો વિષય લેવો છે. જીવને અનાદિ ભ્રાંતિવશ 5 ઇન્દ્રિયોના વિષયોમાં અને અનુકૂળતામાં સુખ બુદ્ધિ છે. એક અનુકૂળતાની સુખ બુદ્ધિમાં 5 ઇન્દ્રિયોના વિષયો અભેદપણે સમાઈ જાય છે. મને અનુકૂળતા જોઈએ વર્તમાનમાં અને ભવિષ્યમાં મારી અનુકૂળતાઓ બધી ચાલુ રહેવી જોઈએ. એ અનુકૂળતાઓ છૂટી ન જાય, મટી ન જાય એવી કોઈ વ્યવસ્થા મારે અત્યારથી વિચારી લેવી જોઈએ. અનુકૂળતા બધી બની રહે તો પછી નિવૃત્તિ લેવામાં પણ વાંધો નહીં. આવા બધા ઊંધા અભિપ્રાયો જીવને હોય છે સુખ બુદ્ધિને લઈને. એક સુખ બુદ્ધિનો ઊંધો અભિપ્રાય બીજા ઘણા ઊંધા અભિપ્રાયને ઊભા કરે. પછી ધર્મ સાધન કરવું હોય, આત્મકલ્યાણ કરવું હોય તો પણ એમાં પહેલાં અનુકૂળતા આવે. અનુકૂળતા આપવી અને પછી વાંધો નહીં. અત્યારે અને ભવિષ્યમાં અનુકૂળતા આવીએ પછી વાંધો નહીં. એ સુખ બુદ્ધિ દર્શનોની વૃદ્ધિકર છે, મિથ્યાત્મને તીવ્ર કરે છે. કેમ કે જગતમાં કોઈ પણ સંયોગ અનુકૂળ કે પ્રતિકૂળ છે જ નહીં. આ જીવની કેવળ કલ્પના છે, માત્ર કલ્પના સિવાય બીજું કાંઈ છે નહીં. એવું જે વસ્તુનું સ્વરૂપ છે એ વસ્તુ સ્વરૂપ ભ્રાંતિને વશ સમજાતું નથી કે દેખાતું નથી. સ્વાધ્યાય કરીએ ત્યારે સમજાય છે પણ દેખાતું નથી. એવું કાંઈ દેખાય છે અનુકૂળતામાં અનુકૂળતા અને પ્રતિકૂળતામાં પ્રતિકૂળતા દેખાય છે. સમજણ અધર્ય છે. સુખ બુદ્ધિ છે અને પ્રાપ્ત સામગ્રીમાં સુખાભાસમાં સુખનો અનુભવ કરીને તે સુખ બુદ્ધિમાં જીવ દ્રઢતા કરી રહ્યો છે. મૂળ શબ્દ રહી ગયો છે તેમાં સુખદ્ધિ જોઈ છે, સુખ બુદ્ધિ જોઈએ. સ્પેલિંગ મિસ્ટેક છે. શું કહે છે? પ્રાપ્ત સામગ્રીમાં જે સુખાભાસ થાય છે, જે તે સામગ્રીની ઈચ્છા થાય છે. ઈચ્છા થાય ત્યારે આકુળતા વધે છે, સામગ્રીનો સંયોગ થાય ત્યારે આકુળતા ઘટે છે. આકુળતા મટતી નથી, આકુળતા ઘટે છે. આકુળતાનો અભાવ નથી થતો, મંદ પડે છે. જીવને એમાં સુખનો આભાસ થાય છે, સુખનો અનુભવ નથી થતો પણ સુખનો આભાસ થાય છે. એ આભાસમાં સુખ થયું છે એવી માન્યતા દ્રઢ થાય છે અને વારંવાર એ અનુભવ કરીને જે ભ્રાંતિગત સુખ બુદ્ધિ છે એમાં જે વધારે ને વધારે દ્રઢતા કરે છે. એવી દ્રઢતા ઘણી થઈ ગઈ છે અને ઘણી થઈ ગયેલી દ્રઢતાને લઈને એ દ્રઢતાને અભિપ્રાય મટવામાં બહુ પુરુષાર્થની અપેક્ષા છે. ઘણા પુરુષાર્થે ટાળી શકાય છે, એમને એમ ટળી શકે એવી પરિસ્થિતિ નથી રહી. જીવ દ્રઢતા કરી રહ્યો છે અને અનંત અચિંત્ય સુખધામ એવું જે નિજ સ્વરૂપ, તેનાથી દૂર ને દૂર ભાવમાં જઈ રહ્યો છે. એ દ્રઢતાથી શું થયું છે? રિઝલ્ટેડ પોઝિશન, પોતાનું જે અનંત સુખધામ છે, અચિંત્ય સુખ છે, એમાં કલ્પના ન કરી શકો. એ સુખની કલ્પનામાં આવે નહીં એવું સુખ છે, ચિંતવન ન કરી શકાય અને અનંતુ છે. એમાં નિજ સ્વરૂપથી દૂર ને દૂર જઈ રહ્યો છે. અને સુખથી વંચિત રહેવાથી પછી તો સુખ મળે નહીં. સુખ સુખધામથી તો દૂર જાય છે, સુખ અંદરથી આવવાનું છે એ તો મળે નહીં. એટલે સુખથી વંચિત રહેવાથી અતૃપ્ત દશામાં અટકી જઈને ફરી ફરી સુખ માટે જામા નાખે. અતૃપ્ત દશા છે, ક્યાંય તૃપ્તિ થતી નથી. એટલે સુખ લેવા માટે ઘડીક અહીંથી, ઘડીક અહીંથી, ઘડીક અહીંથી લો, અહીંથી લો, અહીંથી સુખ મળે, અહીંથી સુખ મળે, ક્યાંયથી મળતું નથી. ક્યાંક ભ્રાંતિ થઈને વળી થોડોક રોકાય છે, વળી પાછું ક્યાંય તૃપ્તિ થતી નથી, વળી પાછો બીજે. આનંદ ગંજીએ ગાયું છે, કુકર આશાધારી, અપેક્ષા રાખ્યા કરે, અપેક્ષા આશા એટલે અપેક્ષા. અહીંથી સુખ મળે તો, અહીંથી સુખ મળે તો, અહીંથી સુખ મળે. જેમ કૂતરો ઘરે ઘરે ફરીને રોટલો માગે, અહીંથી રોટલો મળશે, બટકો રોટલો અહીંથી મળશે, બટકો રોટલો, થોડુંક સુખ અહીંથી મળશે, થોડુંક સુખ અહીંથી મળશે. કોઈ માન આપીને સુખ કરે, સુખી કરશે મને, કોઈ ફલાણું કરીને, કોઈ એવી દશા ખરાબ છે. એવી રીતે ફરી ફરીને સુખ માટે જીવ ઝાંઝવાના જળની જેમ પાછળ દોડે છે, પદાર્થો પાછળ. ક્યાંય સુખ મળતું નથી. આધિ વ્યાધિ ઉપાધિનું દુઃખ ભોગવે છે. કાંઈક ને કાંઈક ઉપાધિ, કાંઈક ને કાંઈક વ્યાધિ, ચિંતા. એનો ઉપાય શું હવે? કે જો સ્વરૂપને ઓળખે, ગુરુ કૃપાથી જો સ્વરૂપને ઓળખે અને આત્મા પોતે સત પરમાનંદ સ્વરૂપ છે એનો નિશ્ચય થાય, તો સ્વરૂપમાં સુખ બુદ્ધિ થઈ આ મિથ્યા અભિપ્રાય માટે. જ્યારે સ્વરૂપમાં સુખ બુદ્ધિ થાય સ્વરૂપની ઓળખાણ વખતે, ત્યારે આ અભિપ્રાય ટળે છે. એ પહેલાં આ અભિપ્રાય પાતળો પડે છે પણ ટળતો નથી. પાતળો પાડવો જરૂરી છે. પાતળો પાડવા માટે અનેક પ્રયોગો કરવા એ જરૂરી છે. પાતળો પાડવો જરૂરી છે અને પાતળો પડે તો ટળે, નહીતર ન ટળે. બળવાન હોય ત્યાં સુધી ટળે નહીં. અવલોકનમાં આવ્યા પછી પણ અભિપ્રાયમાં પાતળાપણે અલ્પ પણ પાતળો અભિપ્રાય રહી જાય છે ત્યાં સુધી તે અવરોધ કરે છે. ત્યાં સુધી અવરોધ કરે છે. 254 પત્રમાં એ વિશે લીધો. જગતના પદાર્થોમાં અલ્પ પણ સુખેચ્છા, એ અલ્પ પણ સુખેચ્છાનો અભિપ્રાય છે. આમ તો ઈચ્છા છે એ ચારિત્રમાંનો પ્રકાર છે, અભિપ્રાય છે એ દર્શનમાં જાય છે. ત્યાં લીધું છે કે આત્મા સંત સત પરમાનંદ રૂપ છે. સત એટલે વર્તમાનમાં મોજુદ પરમાનંદ સ્વરૂપ છે, એવો નિશ્ચય નહીં હોવાને લીધે, એવી ઓળખાણ નહીં હોવાને લીધે જગતના પદાર્થમાં સુખ બુદ્ધિ રહી છે. એ સ્વરૂપ નિશ્ચયથી જ મટે છે, સ્વરૂપ સુખના નિશ્ચયથી જ મટે છે. એ સિવાય એ અભિપ્રાય મટતો નથી. પાતળો પડે એ પહેલાં તો અહીં સુધી સ્વરૂપની ઓળખાણ સુધી પહોંચે અને એ અભિપ્રાયને ટાળે. બાકી જગતના પદાર્થોમાંથી ક્યાંયથી સુખ મળવાનું નથી. દેવલોકનો દેવ થયો, દેવલોકનો દેવ થયો તો પણ સુખ ન મળ્યો. અત્યારે પણ દેવલોકમાં દેવો સુખી નથી, અત્યારે પણ એ સુખી નથી. એ પણ જેમ મનુષ્ય સુખ માટે પ્રયત્નવાન છે, એમ એ પણ સુખ માટે પ્રયત્નવાન છે. 12મા પ્રયત્ન કરે છે, કોઈને સુખ મળ્યું નથી ને મળવાનું નથી. સુખ અંદરમાં છે, અંતરમાં છે, એ ભૂલવા જેવું નથી, વિસ્મૃત કરવા જેવું નથી. આત્માના એક એક પ્રદેશે, તમામ પ્રદેશે અનંત સુખ ભર્યું છે. એવું અનંત સુખનું ધામ છે. ઓળખાણ થાય તો નિરંતર એનું લક્ષ્ય, ઓળખાણ થાય તો નિરંતર એનું લક્ષ્ય. નહીતર જ્યાં સુખનો નિશ્ચય કર્યો છે એનું લક્ષ્ય, એ નિરંતર જ રહીએ. સુખ સંબંધીના લક્ષ્ય વિનાનો કોઈ જીવ નથી, જ્ઞાની કે અજ્ઞાની. જ્યાં જેને સુખનો નિશ્ચય છે એનું નિરંતર લક્ષ્ય છે. દિન રાત્ર રહે તદ ધ્યાનમહી. ધ્યાન એટલે લક્ષ્ય, ધ્યાન ધ્યાન એટલું નિર્વિકલ્પ ધ્યાન. રાત દિવસ કે નિરંતર ધ્યાન ન રહે, લક્ષ્ય રહે. ક્યારે? સુખધામય અનંત સુસંત થઈ. જે સમ્યક દ્રષ્ટિ સંતો ચાહે છે એવું જે અનંત સુખનું ધામ છે એ ઓળખાય તો એનું જ લક્ષ્ય છે. ખરું કહું છું એમ કરીને ધ્યાન ખેંચ્યું છે. એટલે 12માંથી સુખ લેવાનો પ્રયત્ન તો છોડતો, એ અભિપ્રાય તોડવાના પ્રયોગ તો કરતો, એમ કરી કરીને એને સુખ બુદ્ધિને પાતળી તો પાડ. તો તારું મિથ્યાત્વ ગળે, દર્શનમાં ગળે તો સ્વરૂપ નિશ્ચય થાય ને. સ્વરૂપ નિશ્ચય તો દર્શનમાં ઘણો ગળ્યો હોય ત્યારે થાય. અવલોકનથી પણ એ રસ્તોડે પહોંચીએ, અવલોકનથી પણ એ સુખ બુદ્ધિનો રસ તોડવો જોઈએ, સખાભાસનો રસ તોડવો. બહુ પ્રયોજનભૂત મુદ્દો સુખ દુઃખનો છે. તમામ જીવોને પ્રયોજન તો સુખ દુઃખનું જ છે. ગમે તેમ કરીને સુખી થવું છે, અથવા કોઈ કાંઈ પણ નહીં કરીને પણ સુખી જ થવું છે, ને કાંઈ કરીને પણ સુખી જ થવું છે. અધૂરું સુખ કોઈને જોતું નથી, અને ટેમ્પરરી સુખ પણ કોઈને જોતું નથી. હંમેશને માટે પૂરેપૂરું સુખ બધાને જોઈએ છે, અને એ સ્વરૂપમાંથી જ મળે, કેમ કે ત્યાં શાશ્વત સુખ છે અને પૂરેપૂરું છે. બીજે તો સુખય નથી, બીજે ક્યાંય તો સુખ જ નથી, મળવાનો સવાલ એ નથી. ભ્રાંતિથી ગમે તે પ્રવૃત્તિ થાય તો પણ એથી કંઈ સુખ તો મળવાનું નથી, નથી તે નથી. ઉલટાના દુઃખી થવા માટેના કર્મો બાંધે છે જી, અને દુઃખી થાય પણ છે. કર્તા બુદ્ધિ છેલ્લે લીધું છે. અનાદિથી જીવને રાગને પરનું કર્તાપણું છે, અને એના મૂળ ઘણા ઊંડા છે. એ કર્તા બુદ્ધિના મૂળ બહુ ઊંડા છે. બાહ્ય સંયોગોના કાર્યો મેં કર્યા, અને રાગાદી વિભાવ હું કરું છું, એ કર્તૃત્વ પણ ખૂબ દ્રઢ થયેલું છે. આ પ્રકારનો માર્ગ અવરોધ એટલે કર્તા બુદ્ધિ મટવી અતિ દુર્લભ છે. સમયસારમાં ગ્રંથરચનાનો મોટો ભાગ આ વિષય ઉપર કુમકુંદાચાર્ય રચ્યું છે. 415 ગાથામાં બે અધિકાર તો આ છે. એક કર્તા કર્મ અધિકાર છે, 69-144 ગાથા. એટલે 44 ને 32 76 ગાથા એ થઈ, 68 ગાથા એ પહેલો અધિકાર પૂરો થાય, 76 ગાથા એ થઈ, અને 308-415 ગાથા 122 ગાથા એ થઈ. 122 ને 76, 198 ગાથા 415 માંથી, બરાબર છે ને સરવાળો? 415 માંથી 198 ગાથા એક જ વિષય ઉપર રચાયેલા છે, લખાય છે કુમકુંદાચાર્ય. લગભગ 50% જેટલું થયું ને. 208 ગાથા એ 7 ગાથા એ 50% થાય, એમાં 198 10 ગાથા ઓછી રહી, 50%માં 10 જ ગાથા ઉઠે. મિથ્યાત્વ ઘણું દ્રઢ થાય છે, મુકુંદાચાર્ય તો એ વાત એવી રીતે ઉપસાવી છે સમયસારમાં કે આ કર્તા બુદ્ધિ જ મિથ્યાત્વ છે. એક સૂક્ષ્મ વિકલ્પ પણ મેં કર્યો એ જે આવ્યો વિકલ્પ કરતા વિકલ્પ વિકલ્પ કરતા વિકલ્પ કેવલમ એમ કરીને 95મા કળશ લીધો છે. સૂક્ષ્મ વિકલ્પ કેવળ વિકલ્પનો જે કરતા થાય છે જેનું કાર્ય છે વિકલ્પ કર્મ કેવલમ, એનું માત્ર કરતા એ કરતા કર્મમાં અભેદ થઈ જાય છે. બહુ ઊંડા મૂળ છે એના. એ કરતા બુદ્ધિના મૂળ બહુ ઊંડા છે. એની સામે આચાર્ય ભગવાને નાતા દ્રષ્ટા એવો આત્મા મૂક્યો છે સર્વ વિશ્વ વિજ્ઞાન અધિકારમાં. કરતા બુદ્ધિ કરતા કર્મ અધિકાર નાસ્તિના પડખેથી લીધો, એ જ અધિકાર અસ્થિના પડખેથી સર્વ વિશ્વ જ્ઞાન અધિકાર નામથી લીધો. એટલે અસ્થિ નાસ્તિ બેથી એની ચર્ચા કરી. આત્મા સર્વ વિશુદ્ધ જ્ઞાન સ્વરૂપ છે એટલે કેવળ જ્ઞાતા દ્રષ્ટા છે. કેવળ જ્ઞાતા દ્રષ્ટા છે એટલે અકર્તા છે, સંપૂર્ણપણે અકર્તા છે. એવો જે સ્વભાવ, એવું જે સ્વરૂપ, એ સ્વભાવ દ્રષ્ટિ કેળવવા માટે ત્યાં સુધી વાત લીધી. 92, 93, 94, 95 ગાથામાં 4 ગાથા લીધી છે કરતા કર્મ અધિકારને. તે રાગાદી ભાવનું કરવું જ અશક્ય છે. દ્રષ્ટાંત આપ્યો છે કે જેમ ઠંડી લાગે ત્યારે જ્ઞાનનું ઠંડાપણું થવું અશક્ય છે. શરીરમાં તાવ આવે ને ગરમી ચડે ત્યારે જ્ઞાનનું ટેમ્પરેચર આવવું અશક્ય છે. ઠંડુ ને ગરમ જ્ઞાન ન થઈ શકે. એમ વિકલ્પ રૂપે, રાગ રૂપે, રાગના એક કોણ રૂપે જ્ઞાનનું થવું, આત્માનું થવું અશક્ય ને અસંભવિત છે. થઈ શકે જ નહીં ને. તું તારા સ્વરૂપને જો તો તું રાગને કરી શકે એ તારા સ્વભાવમાં, સ્વરૂપમાં, વસ્તુના સ્વરૂપમાં જ નથી ને. આવું તારું સ્વરૂપ તું ભૂલ્યો? આવા સ્વરૂપને તું ભૂલ્યો? અને એકલો તન્મય થઈને રાગ દ્વેષ મોહ કામ ક્રોધ માયા લોભના પરિણામ તન્મય થઈને એકાકાર થઈને કરે છે, ભૂલો પછી શું થાય? પછી થયો એમાં એકાકાર? એકાકાર થયો ને પછી એની ડિગ્રી ક્યાં ગઈ? એનું પછી કોઈ બેરોમીટર રહેતું નથી. અમારે ઇન્ડસ્ટ્રીમાં બોઈલર હોય છે ને, એને ડિગ્રીને માપવાના ઓલા યંત્રો મૂકેલા હોય છે ને, હે, પ્રેશર મૂકે ને કેટલી ગરમી થઈ, કેટલી ગરમી થઈ, અને બહુ ગરમી થાય ત્યારે ફાટે બોઈલર, ફાટે છે ને. હા, એવી દશા થાય છે સ્વરૂપને ભૂલે ત્યારે, એવી દશા થાય છે. એ ચૂકી ગયો એમાં કે હું જ્ઞાતા દ્રષ્ટા છું, કરી જ શકતો નથી ને. જ્યારે સ્વરૂપ જ્ઞાન થાય છે ત્યારે જ્ઞાનને કંટ્રોલિંગ વાલા ઉપર મળી જાય છે. સમ્યક જ્ઞાન છે એ કંટ્રોલિંગ વાલ જેવું કામ કરે છે. કેમ કે છદ્મસ્થ છે, હજી સંપૂર્ણ શુદ્ધ થયો નથી, અશુદ્ધિ પરિણામમાં રહી છે, પણ એ અશુદ્ધિની ડિગ્રી છે એને સમ્યક જ્ઞાન કંટ્રોલ કરી દે છે. એ કંટ્રોલ બહાર જતો નથી, બેલેન્સ આઉટ નથી થતું એનું. ગમે એટલા પરિણામ વિભાવના થયા હોય તો એ સ્વરૂપ ભાન મારીએ છે, એટલે એનો વિભાવ છે એ કંટ્રોલ મારીએ છે. વિભાવ થાય છે ખરો પરિણામમાં સાધકને, પણ સમ્યક જ્ઞાન છે એને કંટ્રોલ કરી દે છે. એટલે અનંત સંસાર નથી એનું કારણ એ છે. વિભાવ હોવા છતાં અને મિથ્યાત્વ દશામાં બાંધેલા કર્મના ઉદયમાં પ્રવૃત્ત હોવા છતાં પણ અનંત સંસાર નથી એનું કારણ આ છે. અંદરમાં હું જ્ઞાતા દ્રષ્ટા છું ને આ રાગાદી વિભાવનો સર્વાંગપણે સર્વસ્વપણે સર્વથા અકર્તા છું. થોડોક કરતા છું, થોડો અકર્તા છું એવું નથી, સર્વથા અકર્તા છું. એ વાત બરાબર. એટલે આત્મા જાણે એમાં કાંઈ કરતો નથી. વિભાવો ચાલે છે, વિભાવની પ્રવૃત્તિ ચાલે છે, પણ જાણે આત્મા એમાં કાંઈ કરતો નથી. 453માં પણ એ વાત આવી ગઈ. એવું સ્પષ્ટ સ્વરૂપનો અનુભવ રહે છે, એવો સ્પષ્ટ અનુભવ રહે કે આત્મા જાણે કાંઈ કરતો નથી. પૂર્વકર્મથી સંસ્કારિત દશામાં જે ગડબડ છે એ છે, પણ હું એનાથી ભિન્ને ભિન્ન છું એ વાત એટલી જ એમને અડીખમ છે, અખંડ છે. એટલે જુદો પડી ગયો, એ જુદો પડી ગયો. ભાઈ ભાઈ હોય, ભાગીદાર હોય, ભાઈને ભાગીદાર હોય, ખૂબ લાગણી હોય, છૂટા પીડ્યા પછી, મજિયારો વેચ્યા પછી, ભાગીદારી વેચી લીધા પછી ઘણો જ પ્રેમ હોય. ભાઈ તું અડધી રાતે મને બોલાવી લીધે, એવું ભાગ્ય જ બને છે, પણ આપણે દ્રષ્ટાંત લેવો છે. અડધી રાતે હું ઊભો જ છું, ભલે આપણે બધું વેચી લીધું, પછી એવા ચિંતા સમાચાર મળે કે ભાઈ એણે તો દેવાળું કાઢ્યું છે, તો મેં કાઢ્યું છે એમ નહીં આવે. એણે કાઢ્યું છે એમાં મેં કાઢ્યું છે એ નહીં આવે. ઠીક છે ભાઈ છે, ખૂબ લાગણી છે, આપણે બચાવવાનો પૂરો પ્રયત્ન કરશું. એમાં કાંઈ ભોગ દેવો પડે તો શક્ય એટલો, કેટલો શક્ય એટલો ભોગ પણ દેશો, એટલે પરિણામ ચાલે એટલા એમ. પણ મેં કાઢ્યું છે એ વાત ના આવે, તે ન જ આવે. ભિન્ન પડવું એ ભિન્ન પડવું છે. બહુ સૂક્ષ્મપણે એની અપેક્ષા લઈએ તો એ કૃપાળુ દેવ તો ઉદાસ પરિણામથી વ્યવસાયિક પ્રવૃત્તિમાં હતા, પણ ચક્રવર્તી પોતે ઈતરે 6 ખંડ જીતવા, એટલે બીજા રાજાઓને એમ સીધો ઓર્ડર જ કરે કે તમે મારા ખંડિયા રાજા થઈ જાઓ, ખંડણી તમારે મોકલી દેવાની. ખંડણી એટલે હું આવકનો અમુક ભાગ. અને અત્યારે મુંબઈમાં ખંડણી માગે છે ને, ભાઈ તમે કેટલા કમાવ છો, કે 12 મહિના 10 લાખ, તો કે 1 લાખ અમને મોકલી દેવાના. એવી રીતે પિસ્તોલ બતાવીને માગી જ લઈએ છે ને, એમાં હથિયાર બતાવીને જ માગી લઈએ છે, બીજું કઈ. ચક્રવર્તી એટલે લૂંટારો જ છે, બીજું કઈ નથી. એક જાતના નહી સમજમાં નહીં આયા. ક્યાં હે આજકાલ બમ્બઈ મેં બડે શહેર મેં ગુંડે લોગ જો હે, પૈસે વાલોં સે પૈસે નિકાલતે હૈ, ઉસકો કહેતે ખંડણી. છાપામાં ખંડણી મેં કુછ હિસ્સા હમકો દે દો. ऐसे चक्रवर्ती का पुण्य का उदय होता है, उसके अस्त्र शस्त्र आयुधशाला में इतने मिलते कि उसके बराबरी में किसी के पास साधन नहीं है. तो
मारने को निकलता है, चलो हमारे अंडर में आ जाओ, जितना भी राजे कितना इनकम है बोलो, इतना इतना ही हमको भेज देना और हम जैसा कहें वैसा आपको करना पड़ेगा, हमारे अंडर में आपको राज करना है। એનું રાજાને પહેરવા દે, પણ જેને પોતાનો રિપ્રેઝેન્ટેટિવ હોય એવી રીતે એને મૂકે, એવી રીતે બધા ઉપર બધાને સરેન્ડર કરે, સરેન્ડર કરે એટલે શરણાગતિમાં લઈ આવે, શાના જોરે, હથિયારના જોરે, આ લોકો હથિયારના જોરે જ કરે છે ને, બીજું શું છે? સમ્યક દ્રષ્ટિ જ કરે, મિથ્યા દ્રષ્ટિ ચક્રવર્તી હોય તો એવું જ કરે, મિથ્યા દ્રષ્ટિ સાતમી નરકે જાય અને સમ્યક દ્રષ્ટિ ભરત ચક્રવર્તી જેવા એ ભવે મોક્ષે ગયા, શાંતિનાથ કુંથુનાથ અરનાથ એ ભવે મોક્ષે ગયા, ચરમ શરીરી હતા, બોલો પ્રતિ બેન એવી દેખાય। પોઈન્ટ આઉટ બીજી વાત કરવી છે કે એવી પ્રવૃત્તિ કરે ત્યારે પણ એ ઉદાસીન છે, એ ક્યાંથી લાવશો? કૃપાળુ દેવ માટે તો તમે એમ કહો, ચાલો ઉદાસીન પણ કર્યા વગર છૂટકો નહોતો, પોતે પણ લગ્ન કરી શક્યા હતા સમય દર્શન થયા પહેલા ત્રણ ચાર વર્ષ, આ તો બાપદાદાનું રાજ હોય, સારું એવું મોટું રાજપાટ હોય, ઋષભદેવ ભગવાને ઘણું રાજ આપ્યું હતું, તો હવે બાહુબલીને કે નહીં તારે મારે શરણાગતિ સ્વીકારવી પડશે, પણ તારા કરતા હું બળવાન છું, એને હું કીધું મારું બાહુબળ એટલે કઈ દુનિયામાં કોઈ છે નહીં મારી બરાબરીમાં, અને કોઈ હતું નહીં, એ વાત સાચી જ હતી, ભરત રાજા હારી ગયા હતા એની પાસે, યુદ્ધમાં તો હારી ગયા હતા, બધા યુદ્ધમાં હારી ગયા હતા, પછી કે હું શું કરવા શરણાગતિ, નબળો હોય તો મારી શરણાગતિમાં આવે, હું બળવાન છે નો હું શરણાગતિ, તો કે નહીં હું ચક્રવર્તી, પણ તમે જ્ઞાની સહી સમ્યક દ્રષ્ટિ ના હું કરો છો, ઉદાસીનતા આવી ન જોઈએ તમને, એમનો કોઈ કહે ને, પછી બે જ્ઞાની બે ભવે મોક્ષ ગયા, ઓલો કે હું રાજ આપું નહીં, ઓલો કે હું લીધા વગર રહું નહીં, પૂતગલની લડાઈ, રાજ તો પૂતગલના જમીન, જમીન તો પૂતગલ છે ને, બીજું છે વાત મહમતે ચડી ગઈ, સમજાવવું મુશ્કેલ પડે એવું છે, એમને બાહુબલીજીએ સાબિત કરી દેખાડ્યું કે એ યુદ્ધ દરમિયાન દીક્ષા લીધી, એને ક્યારે લીધી? ચાલતા યુદ્ધે દીક્ષા લઈ લીધી, ક્યારે મારો આત્મા અંદર બીજી રીતે કામ કરે છે અને આ પરિણામ ક્યાં ઉછળે, આમ ધિકાર છે આ પરિણામ, એટલે અંદર જે અંતર વૈરાગ હતો એ ફાયટો, સીધો કસાય નથી ફાયટો, અંતર વૈરાગ ફાયટો, સીધા જંગલ ભેગા થઈ ગયા, આ તારું રાજ નથી, આ કોનું રાજ નથી, વાત છે તારે જે કરવું એ કર, આ અમે આયલા, જગ કો દેવી જગતી નિધિયા, અમારે કાંઈ જોતું નથી, રાજ હું અમારે એક રજકણે જોતો નથી, એક રૂપિયો ન જોઈ, એ સાબિત કરે છે કે અંદર બીજું હાલતું હતું, બહાર બીજું હાલતું હતું, અંદર પણ જે બહાર હાલતું હતું, હજી અહીંયાથી સૂક્ષ્મ વાત કરે છે, ત્યાંય ભિન્નતા ચાલતી હતી, જ્યાં એકાકાર નહોતું, જે મિથ્યા દ્રષ્ટિને એકાકાર દશા થાય છે એ એકાકાર દશા નહોતી ચાલતી, અને ભરત ચક્રવર્તી તો બહુ અંતર વિરાગી હતા, ભલે એમણે દીક્ષા નથી લીધી પણ એનો અંતર વિરાગ ઓછો નહોતો જરાય નહીં,
રોજ નિર્વિકલ્પ દશામાં આવે, રોજ નિર્વિકલ્પ, ભલે યુદ્ધ કરતા હોય, 6 વાગે યુદ્ધ બંધ, યુદ્ધના પરિણામને તાળા મારી દે, લોકઅપ, એક વિકલ્પ ન આવે યુદ્ધનો, એ બધા ધ્યાનસ્થ થઈને નિર્વિકલ્પ દશામાં આવે. આ બધું 6 વાગે યુદ્ધ પૂરું થયું કે હું જાઉં છું મારા ધ્યાન કક્ષમાં. એના માટે શું છે, બધા રૂમ જુદા જ હોય, કોઈ ડિસ્ટર્બ કરી શકે એવું ન હોય, અને સખત કાયદો હોય. ગમે તે હોય, ધ્યાનના રૂમમાં ગયા પછી ત્યાં કોઈ આવે જાય ત્યાં વસ્તુ બને ન શકાય, બંધે તે બંધ, સીધા નિર્વિકલ્પ દશામાં આવે. એટલો પુરસાદ હતો એના અંદર, અને એટલો લગવાડ નહોતો યુદ્ધના પરિણામો, લડાઈના પરિણામો સાથે, જરાય ચિકાસ નહીં. ફળ પૂરું થયું એટલે ખલાસ, જાણે કાંઈ છે તો કર્મનો પ્રસંગ હતો, ઉદય હતો, આવી પડ્યો હતો અંદરથી, ત્યારે કાંઈ નહોતું, અત્યારે શું હોય, એ વખતે કાંઈ નહોતું, અત્યારે શું હોય. એટલી દશા કેળવી, એટલી દશા કેળવી, ચક્રવર્તીનું રાજ કરતા કરતા, લોકોની દ્રષ્ટિએ રાજ કરતા કરતા, ખરેખર તો ચક્રવર્તીનો રાજમાં ભિન્ન પડતા પડતા એવી દશા કેળવી, એવી દશા કેળવી કે જેવી મુનિ દશા આવી કે કેવલ જ્ઞાન લીધો, ખડાક કરતા અંતરમૂળમાં 1 કલાકમાં પરમાત્મા પર જાઓ, એટલી દશા કેળવી હશે. 6ઠામાં આવવાની, 7મેથી 6 આવવાની, 7મે સીધા આરૂઢ થયા કે 8, 9, 10, 12 તેરમું ગુણ સમજા, એવો ફાટ ફાટ પુરસાદ. હા, એને 1000 વર્ષ લાગ્યા બાહુબલીજીને, તેઓ જ્ઞાન દેતા, આમને 1 કલાક લાગ્યો. આમણે ચક્રવર્તી પદ ભોગવું જગતની દ્રષ્ટિએ, આત્મદ્રષ્ટિએ એમણે આત્મપદને ભોગવ્યું તો ચક્રવર્તીના રાજકાજમાં ભિન્ન રહેતા હતા. દાગીના ચક્રવર્તી પહેરે એટલા જ પહેરે, 10 આંગળામાં વીંટ્યું પહેર્યું હોય, 1 આંગળી ખાલી ન હોય, એટલા દાગીના પહેરવા પડે. શું એને પહેરાવનાર હોય, હાથે ન પડે દાગીના પહેરાવનાર હોય, બહુ વૈભવશાળી હોય. સાહેબ ચાલે જ નહીં, આપણે ગરીબ થોડા છો, ચાલે જ નહીં ને આપને પહેર, મને નથી ગમતા, એ ગમે ન ગમે આપણે પહેરવા જ પડે. હા, છૂટકો એવી દશા આવે છે. મારવાળાને શું ખબર પડે, સિંહાસન ઉપર બની થઈને બેઠા હોય એટલે એમ થાય ઓહો હો હો, એક તો બહુ રૂપાળા હોય, પર્સનાલિટી બહુ હોય, કુંડલીન બહુ આવ્યા હોય, એમાં પછી કપડાં દાગીના પહેર્યા હોય, થઈ ગયું. કરતા પણ જ નથી હોતું, એટલા રાજકાજના કાર્યો થાય, એટલી સફળતાઓ મળે, બધે સફળતા મળે એને, ક્યાંય કરતા પણ આવે ને, આ તો પૂન છે એટલે બધું થાય. ગુરુદેવ એકવાર બોલ્યા હતા મુંબઈમાં રાત્રિ કરતા, મારું ત્યાં સભા ઘણી ભેગી થાય ને, 1000 માણસો આવે સાંભળવા, વસ્તી વધારે, 1000 માણસો આવે. આજે મુંબઈમાં જેટલી મુમુક્ષુની સંખ્યા છે એટલા કોઈ શહેરમાં નથી આપણા મુમુક્ષુ. અને ગુરુદેવ આવ્યો હોય ત્યારે તો પછી કોઈ પોતાના મિત્ર મંડળ સગા સંબંધી બધાને સાંભળવા લઈ જાય ને, એમ સંખ્યા વધી જાય, 10-10 હજાર માણસ હોય, પ્રતિષ્ઠાને એવો બધો મોટો પ્રસંગ ગયા હોય, 10 હજાર માણસ મંડપમાં બેઠા હોય, ગુરુદેવને કાંઈ લેવા દેવા નહીં, રાજી ન થાય. પૂન છે એટલે બધા ભેગા થાય, બીજું કઈ નથી.
એ જાતનું પૂન લઈને આવ્યા છે ને એટલે આ બધા ભેગા થાય, બાકી ઓળખે થોડા કંઈ કોઈ એમ કે આટલા બધા ભેગા થાય છે એટલે ઓળખે છે થોડા કંઈ, એ ખબર છે એમને. એ બધા પગે લાગે છે, પ્રણામ કરે છે, સમર્પણ કરે છે, લાખો રૂપિયાની બોલી બોલાય છે, કોઈ ઓળખતા નથી એ ખબર છે. આ તો પૂન છે એટલે બધા ભેગા થાય બસ. એટલે એ પુણ્ય ને એને સંબંધ છે, મારે કાંઈ લેવા દેવા નથી. એ આ અંદરથી આવ જુદા જુદી લેવા જ દેવા જાય એમ કરતા બુદ્ધિ નથી, હું છૂટતો રહીએ છે. પુન પાપના ખેલ છે, નાટકના પડદા પડે એમ બધા સંયોગોમાં પ્લોટ બધા ગોઠવાઈ જાય છે, જુદા જુદા અંક પડે છે, એક્ટરને કાંઈ લેવા દેવા નથી. સ્ટેજ ઉપર ભીંતડા કર્યા હોય એને સારા સારું મકાન બનાવ દેખાવ કર્યો હોય, એમાં એક્ટરને લાગે કે આ મારું મહેલ છે મકાન છે, બારી મહેલ જેવી હોય, બાકી અંદર પોલું પોલો જ હોય, એને ખબર છે પાછળ કાંઈ નથી. હા એમ જ હોય છે ને, એમ ખબર છે એને આ બધું પૂનના ખેલ છે, એ બધા પોલ છે, આમાં કાંઈ નથી, ઘડીકમાં કાંઈકનું કાંઈક થઈ જાય એમાં, તો એમાં આપણે શું લેવા દેવા, બે ચાર ડાયલોગ મારીને ઘર ભેગા. હા એવી રીતે કર્મનો ઉદય આવ્યો ને બે ચાર ડાયલોગ મારીને સ્વરૂપમાં જાઓ, આપણે શું લેવા દેવા. નાતા બુદ્ધિ એ ભીન રહે, કરતા બુદ્ધિનો પ્રતિપક્ષ શું છે, જ્ઞાતા બુદ્ધિ. હું જ્ઞાતા છું એવો અભિપ્રાય તે જ્ઞાતા બુદ્ધિ છે. જ્ઞાતા બુદ્ધિ આવ્યા વિના કરતા બુદ્ધિ જાય નહીં, કરતા બુદ્ધિ હોય ત્યાં સુધી જ્ઞાતા બુદ્ધિ આવે નહીં. કરે કર્મ સોઈ કરતા રાજો જાને સુ જાને હરા, બનાસી દાસજીએ ચોપાઈ લખી છે. કરે કર્મ સોઈ કરતા રા, ગુરુદેવ બહુ લલકારતા હતા ચોપાઈને, જો જાને સુ જાને હારા, જાને સો કરતા નહીં હોય, કરતા સો જાણે નહીં સોઈ. જે જાણે તે કરતા થાય ને, અને કરતા થઈ જાણે ને, એને જ્ઞાતા પણ આવે ને. મફતમાં બેઠા બેઠા જોઈએ છે. જગતના લોકો નાચે છે, રાચે છે, નાચે છે, કોઈ સુખી થતા હોવાનું માને છે, કોઈ દુઃખી થતા હોવાનું માને છે, આ મફતમાં બે કોર બેઠા બેઠા જોયા કરે છે. એટલે પોતે સુખી દુઃખી થયા વગર જોયા કરે છે, પોતે ક્યાંય રંગાતા નથી. શું કહે છે કે કરતા બુદ્ધિનો જે માર્ગ અવરોધ છે એ મટવો અતિ દુર્લભ છે, બહુ કઠણ છે. કરતા બુદ્ધિ તોડવામાં રાગાદિથી ભિન્નતાનો ભેદ જ્ઞાનનો અંતર પ્રયોગ સતત ચાલે, કન્ટિન્યુ સતત ચાલે, પછી નિર્વિકલ્પ અનુભૂતિ ઉત્પન્ન થાય ત્યારે કરતા બુદ્ધિ મટે. ત્યાં સુધી મટે નહીં. સ્વરૂપના ભાવભાષણમાં કરતા બુદ્ધિ નથી મટતી હજી, હજી નિશ્ચયનો પક્ષ રહી જાય છે, નિશ્ચયનો વિકલ્પ આવે છે, એની સાથે એકત્વ થાય છે, હું શુદ્ધ છું નાયક છું એમાં એકત્વ ચાલે છે. ત્યાં સુધી કરતા બુદ્ધિ નથી મટતી, પાતળી પડે છે, અનુભવ સિવાય ન મટે. આ માર્ગ અવરોધ મટવો અતિ દુર્લભ છે, છેલ્લે જાય છે કરતા બુદ્ધિ. સુખ બુદ્ધિ પહેલા જાય છે, કરતા બુદ્ધિ આધાર બુદ્ધિ સુખ બુદ્ધિ પહેલા જાય છે, કરતા બુદ્ધિ છેલ્લે જાય છે. અને જ્યાં સુધી કરતા બુદ્ધિ છે ત્યાં સુધી મિથ્યાત્મની હૈયાતી છે, જીવતું છે મિથ્યાત્મ, મીઠું મેર્યું નથી હજી. પરંતુ હવે એને મટવા માટેનો ઉપાય લીધો છે. યથાક્રમે જીવ જો ભેદજ્ઞાનના પ્રયોગે ચડે અને સ્વાનુભૂતિ પ્રાપ્ત કરે ત્યારે જ કરતા બુદ્ધિનો અભાવ થઈને માર્ગ પ્રાપ્તિ થાય છે. ત્યાં સુધી કરતા બુદ્ધિ જાય નહીં, સૂક્ષ્મ વિકલ્પ થાય. સ્વરૂપ સન્મુખની દશામાં સ્વરૂપને લક્ષમાં લઈને હું નાયક છું એમ વિકલ્પ આવે એમાં એકત્વ થાય, એનું કરતા પણ ચાલુ હોય. પણ જ્ઞાન એવું નિર્મળ ત્યાં થયું છે કે એ એકત્વની અંદર આકુળતા દેખાય છે, એમાં એ વિકલ્પની મલિનતાને દુઃખને આકુળતાને વિપરીતતા દેખાય છે. એટલે એવા સ્વરૂપના વિકલ્પની થી ઉપેક્ષિત થઈને એની અપેક્ષાનો ત્યાગ કરીને, એ વિકલ્પ આવો વિકલ્પ હોવો જોઈએ એવી અપેક્ષાનો ત્યાગ કરીને સ્વરૂપમાં નિર્વિકલ્પ થાય છે. વિકલ્પની અપેક્ષા રહે ત્યાં સુધી વિકલ્પ ન મટે. આ બહુ આત્માનો બહુ સારો વિકલ્પ છે, નાયકનો વિકલ્પ છે. ત્યાં સુધી એ વિકલ્પનું એકત્વને મિથ્યાત્વ ચાલુ રહે. એટલે કર્તા બુદ્ધિના વિષયમાં સ્પષ્ટ ભાન હોવું જોઈએ, અને તો ગમે તેવો મંદ કશાય થાય તો પણ ખ્યાલ રહે કે કર્તૃત્વ છે એનું હું, પણ કશાય મંદ થયો અને પાતળો થયો તો શું થઈ ગયો, રસ મીટર તો શું થઈ ગયો, બહુ પાતળો રસ હોય છે તોય પણ કર્તૃત્વ છે એનું શું, તેથી શું, એ વાત બરાબર સ્પષ્ટ ખ્યાલ મારીએ તો ભૂલ ન થાય. સમાપ્ત થાય છે, પૂરો થઈ જાય છે.